તારીખ 15/8/1996 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 60 અને 61 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 114 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
કેવી કેવી ભૂલ કરીશ એ વિશે ચાલતો હતો. આમ તો દુઃખ ફેટતા વેટતા એને સુખ જોઈતું હતું, સાચું સુખ દેખાડનાર પણ મળ્યા, ત્યાં સુધીનો પુણ્ય યોગ થયો. પણ શંકા પડી એટલે માર્ગનો ક્રમ ચુકાઈ ગયો. 171 પત્રમાં કૃપાળુદેવ લખે છે કે સત્પુરુષની મહિમા અમે કરીએ છીએ, તેથી તમને કદાચ કોઈ વાર એવું લાગે કે પોતાનો મહિમા કરાવવા માટે આવી વાત તો નહીં કરતા હોય ને. તે દિવસથી માર્ગનો ક્રમ ચૂકી વિસ્મરણ થઈ ગયો છે એમ સમજી લેજો.
બરાબર.
અંબાલાલ બેન બરાબર ભક્તિ વાત ત્યાંથી માંડીને બીજા પણ સત્પુરુષના પ્રારબ્ધ યોગે જે કાંઈ પ્રવૃત્તિ હોય એમાં પણ શંકાના ઘણા કારણો ઉત્પન્ન થાય છે. ત્યારે જીવને માર્ગ દુર્લભ થઈ પડે છે અથવા પોતે માર્ગથી દૂર થઈ જાય છે. કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા હોય તો શંકા ન કરી, પણ આજ્ઞાકારિતામાં જે આવવું જોઈએ હળવાર પણ બુદ્ધિથી એ પ્રકાર ઉત્પન્ન ન થયો જે તો અવગણના કરે છે એટલે એ કહે તેમ નથી કરતો, પોતાની મતિ કલ્પના એ ચાલે છે. તો ખરેખર શું કરવું જોઈએ કે પોતાની ભૂમિકામાં મારે અત્યારે શું કરવું જોઈએ એનું હોમવર્ક મેળવી લેવું જોઈએ, અને જે હોમવર્ક મળે એ સિવાય આગું પાછું કાંઈ કરવાનું નહીં. એક લક્ષથી, એક ધ્યાનથી, એક લયથી જે વર્તમાનમાં જરૂરી છે એ કામ ઉપર લાગી જવું જોઈએ. તો એ ભૂમિકાની પ્રાપ્તિ થતા વાર નથી લાગતો. જીવ શું કરે છે તો જે કરવાનું કહે છે એ કરવા સંબંધી પોતાની રૂચિનો અભાવ હોય, પોતાના પુરુષાર્થનો અભાવ હોય, અથવા પોતાને એ પ્રકારનું પરિણમન ગ્રાહ્ય થવું એવું એને મેળ બેસવાનું હોય પોતાની યોગ્યતામાં, એ બીજો રસ્તો પકડે. પૂછે અને બતાવ્યું કે અત્યારે તમારે આ કરવાનું છે, તો હજી પણ મને ક્યારેક આમ થાય ત્યારે શું કરવું, ક્યારેક આમ થાય ત્યારે શું કરવું, મને આમ પણ થાય છે, મને આમ પણ થાય છે, વળી કહેવું પડે ત્યારે બધું ભૂલી જાઓ. એ કામ આપ્યું છે, કામ એના ઉપર ધ્યાન નથી ગયું, માટે ઓલું થાય એનું શું કરવું, પેલું થાય એનું શું કરવું, એ નવો નવો રસ્તો તમે જોતો. એના જે વાત આવે એમાં શું ખ્યાલ આવે છે કે બીજો રસ્તો પકડવા માંગે છે. કીધું એના ઉપર વજન ન ગયું કે આ જ કરવું છે, તો પેલું થાય છે ને આનું થાય છે એનું શું કરવું. ભલે ઓળખાણ ન થઈ જાય પણ વિશ્વાસ આવ્યો છે કે નથી આવ્યો, ચાલો ઓળખાણ નથી થયું પણ વિશ્વાસ છે કે નથી આવ્યો, વિશ્વાસ ન હોય તો મૂકી દેવા, તો પછી માથાકૂટ બેનો સમય બગડવાનો છે. જે માણસનો વિશ્વાસ, જે માણસને વિશ્વાસ ન હોય એ સત્સંગ કરે ને શું કરે, એને ગળત વાત ઉતરવાની નથી. જો વિશ્વાસ આવ્યો હોય તો જે ક્રિયા કરવામાં શું વાંધો, પણ પોતાના પ્રયોજન ઉપરની દ્રષ્ટિ નહીં હોવાથી એને પ્રયોજન ભૂત છે શું છે એ દેખાડવામાં આવે તો તે એના ઉપર એનું લક્ષણ ધ્યાન ન રહીએ, વજન ન રહીએ. ફલાણું થાય છે એનું શું કરવું, ભીગણું થાય છે એનું શું કરવું, એમ નવો નવો કોઈ બીજો રસ્તો શોધવાનો એને વિચાર આવે છે કે કંઈક બીજો ઉપાય હોય તો, આ સિવાય કંઈક બીજો ઉપાય હોય તો પણ જાણીએ. એ પ્રયોજનની દ્રષ્ટિનો અભાવ બતાવે છે, સૂચવે છે. એવું નહીં થવું જોઈએ
ખરેખર તો,
અને એ એક જાતની અવગણના છે. જાણે અજાણે એ અવગણના થઈ ગઈ. કીધું આમ પછી બીજી વાત આપણે શું કરવા અત્યારે ઉઠાવવી જોઈએ, યોગ્યતા જોઈને બતાવી દીધું આમ આમ કરવું જોઈએ, આ પ્રકારની ક્ષતિ દૂર કરો, આના માટે શાસ્ત્રો છે, એના કામે લાગી જવું જોઈએ. એના બદલે બીજું કામ ગોતવા માંડે ત્યારે ઓલી વાતની અવગણના થઈ ગઈ કે ન થઈ ગઈ. એ રીતે પણ જીવ અટકે છે, એ રીતે પણ જીવ અટકે છે. અને છેતરાય ક્યાં, તો હું તો મારો દોષ કઢાવવા માટે પૂછતો હતો ને, મારે મારો દોષ કાઢવો તો એટલે મેં વાત પૂછીને. બહુ મોટા ડાક્ટરો હોય છે ને સ્પેશિયાલિસ્ટ, એ કે પછી બીજું પૂછો તો જવાબે ન દે તમને. આ તો કરી લેવાનું બસ, હાલતા જ થઈ જાય છે જવાબ જ ન દે. કેમ કે એ સમજે કે આનો વિષય નથી, મેં સમજીને જે કર્યું છે બરાબર છે. બરાબર, એટલા માટે તો અમે છે ને એક વચ્ચે એક પ્રોગ્રામ કરતા હતા અહીંયા નહોતા ત્યારે, એમાંથી આ લોકો લાઈન ચડી ગયા બે જણા. દોષ નિવેદન લાવો, અત્યાર સુધી તમારા ભૂતકાળના થયેલા દોષો બતાવો, અને વર્તમાનમાં જે પરિણામમાં દોષ ચાલે છે એ કેવા કેવા પ્રકારના ચાલે છે એના ઉપરથી નિદાન કરવું પડે. એની યોગ્યતા છે, કઈ જાતના પ્રતિબંધ વર્તે છે, કયા પ્રકારના પ્રકૃતિ દોષનું તીવ્ર થાય છે, અને દર્શનનો ક્યાં કયો પ્રકાર આને રોકે છે, એનું એક જજમેન્ટ કાઢવું પડે. પછી એને ક્યાંથી શરૂ કરવું, ક્યાંથી ઉપાડવો, કઈ ગોળી દેવી, ક્યારે દેવી, કેટલી માત્રામાં દેવી, એ પછી નક્કી થાય. નિદાન જ ન થાય તો નક્કી કેવી રીતે થાય?
નિદાન
જો દોષ નિવેદન થાય તો નિદાન થઈ જાય. ડાક્ટર પાસે જાય અને દર્દી એનું દર્દ છુપાવે, એને દવા કેવી રીતે થાય? એ કહે થાય, નિદાન જ ન થાય. પછી જાણી જોઈને કેવો ન કહે કે ભૂલથી કેવું રહી ગયું, સાચી દવા ન થાય. આ છે ને ડાક્ટર વૈદ જેવો જ વિષય છે. ભાવ રોગ છે, વિભાવ પણ રોગ છે. ભાવ રોગ છે એ વિભાવ રોગનું ફળ છે, એ સિમ્પટમ છે. પછી મૂળમાં તો વિભાવનો રોગ છે. પછી 12 મહિના ભાવ પરિભ્રમણ દેખાય છે, એને કારણે ફળ સ્વરૂપે. એટલે એવો જ વિષય છે કે આને ક્રોનિક શું છે, એને એક્યુટ સ્ટેજમાં ક્યાં આવે છે, ક્રોનિક સ્ટેજમાં ક્યાં ક્યાં ઊભો છે, એક્યુટ વખતે આને શું કરવું જોઈએ, ક્રોનિક માટેની શું દવા જોઈએ, બધા પ્રોસેસ ચાલુ રાખવા જોઈએ. ક્યારેક ઓપરેશન પણ કરવું પડે, કરવું પડે કે ન કરવું પડે? ઓપરેશન કરવું પડે ત્યારે વહાવવું પણ લાગે, આંખમાં ત્યાં આવડાયેલા જાય. એટલે જાણે અજાણે જે કાંઈ કર્તવ્ય છે એ ગૌણ થાય એટલે જ્ઞાની પુરુષની અવગણના થશે, અવગણના થઈ ગઈ. સીધી અવગણના કરવાનો વિકલ્પ ન હોય વિશ્વાસ કરે, પણ પોતે કે પ્રમાણે હાલે નહીં એટલે અવગણના છે. વાત સત્ય છે,
જેટલી અવગણના થઈ જે કંઈ આજ્ઞા મળી એ તો એના માટે ચાલવા માટે છે, જેટલો નથી ચાલતો એટલે એમની અવગણના ને એટલી જ આ ભક્તિ છે.
પણ એનું ફળ શું કે માર્ગે ચડતો એટલો
નુકસાન તો નુકસાન
એ નુકસાન છે એ મોટું છે. પોતાને જે મોક્ષ માર્ગે ચડવું છે એમાં પોતે અવરોધ પોતાના ભાગે કરે છે. કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના અટકો, સમજ આવે પણ પુરુષાર્થ નથી કરતો, અને એટલે એની પોતાની તૈયારી નથી. પુરુષાર્થ કરવાની જે તૈયારી હોવી જોઈએ એ તૈયારી તો પુરુષાર્થ વગર પણ અટકો. કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી અટક્યો નથી, પર્યાપ્ત માત્રામાં પુરુષાર્થ ન હોય તો પણ અટકવાનું થાય એ ભૂમિકામાં, અને પછી અટકે તો પછી ત્યાંથી પાછું નીચે ઉતરતો. એટલે કોઈ પણ ભૂમિકામાં લાંબો સમય થયો એટલે એ ભૂમિકાનું જોખમ થઈ ગયું, બરોબર એવી વાત છે. લાંબો સમયમાં ચાલે કેમ આગળ નથી વધાતું એની પૂરી કાળજી હોવી જોઈએ. કેમ આગળ નથી વધતું કોઈ કારણ હોવું જોઈએ, એ કારણ શોધ કરવી જોઈએ. કયા કારણ છે આગળ નથી
વધતું?
એના પાછળના કારણોમાં ભિન્ન ભિન્ન મુમુક્ષુ માટે ભિન્ન ભિન્ન કારણો હોય છે. બધાની એક સરખી યોગ્યતા નથી, બધાનો ભૂતકાળ જુદો, બધાની યોગ્યતા જુદી. કોઈને ઉદય ભાવમાં જેટલી ઉદાસીનતા એ ભૂમિકામાં આવવી જોઈએ એટલી ઉદાસીનતા ન હોય. એટલે જે ગૌણ કરવો જોઈએ ઉદયને ઉદય એટલો ગૌણ ન થતો હોય. કોઈને કોઈ ઉદયમાં વધારે રસ લેવાતો હોય એ એક કારણ છે. પુરુષાર્થ નહીં ઉપડવામાં. બીજું અનેક મુમુક્ષુ સાથે અને અનેક પરિચિત વ્યક્તિઓ સાથે, પરિવારથી માંડીને બીજા પણ સામાજિક સંબંધો હોય, સગાના સંબંધો હોય, દૂરના એમાં કોઈના માટે પૂર્વગ્રહ રહી જાય. હા, કોઈ એક વ્યક્તિ માટે પણ પૂર્વગ્રહ રહી જાય, સિંગલ પર્સન રાજાનો અનુરોધ હોય છે તો એક શલ્ય છે. હવે વાત મોટી ન લાગે તેમ જયારે જયારે એને મળે ત્યારે એને એવો જ અનુભવ થતો હોય. પાછા પેલો મને સુધરતો ન હોય એ વાત બરાબર છે, અને એ એવો જ છે સમજીને પછી એના પ્રત્યેનો જે પૂર્વગ્રહ છે એ આને ખસતો ન હોય, એ એક જાતનું શલ્ય છે. અને એ પર્યાય દ્રષ્ટિને તીવ્ર કરે છે. એ શલ્ય કેવું છે? એ જીવની ભૂમિકામાં જે પર્યાયનો દોષ છે તે પર્યાયના દોષની પકડ પોતાને રહી. હવે દોષ છે એ તો એને નુકસાન કરનારો છે, હોય તો તે ન હોય અને પૂર્વગ્રહ હોય તો મોટી ભૂલ છે, તો પોતે મધ્યસ્થતા ખોઈ કે એને તો એને તો દોષ કાઢી નાખ્યો પણ પોતાને એની પકડ રહી ગઈ, તો જોઈ નથી શકતો. આનામાં તો ફેરફાર થઈ ગયો, એ જોઈ નથી શકતો. હા, પૂર્વગ્રહ છે ને એ પછી બે પ્રકારના છે, એક દ્વેષયુક્ત અને એક રાગયુક્ત. દ્વેષયુક્ત છે ત્યાં ઈર્ષા હોય છે, રાગયુક્ત હોય છે ત્યાં ઈર્ષા નથી હોતી. રાગ ના પરિણામ એથી સૂક્ષ્મ છે એટલે અમને જલ્દી ખબર ન પડે. રાગ માં પણ એક નિશ્ચય કરી લીધો હોય છે અને રાગ બંધાઈ જાય. તમને એક મુમુક્ષુ માટે રાગ બંધાઈ ગયો, પછી એનો દોષ તમને ન દેખાય. જયારે દ્વેષયુક્ત પૂર્વગ્રહ હોય ત્યારે ઓલાનો ગુણ નહીં દેખાય તમને, એનો દોષ ટાળ્યો હશે અને ગુણ પ્રગટ કર્યો હશે તો નહીં દેખાય, કેમ કે એમાં મધ્યસ્થતા ખોવાનો વારો આવે. અને રાગ હોય ત્યારે એનામાં દોષ હોય તો તમને દોષ નહીં દેખાય. દોષ દેવાનું દેખાવાનું લક્ષ્ય ન હોય, પણ જ્ઞાન જેવું હોય એવું જાણે તો ખરું કે જાણવાનું બંધ કરી દઈએ. લક્ષ કરે ત્યારે તો મુખ્ય કરે, પણ જાણે ને ગૌણ કરે એમાં કઈ વાંધો નથી. ખ્યાલમાં તો આવી જ જવાનો. નામ જો તટસ્થ હોય, નિર્મળ હોય તો ખ્યાલમાં આવી જ જાય. ખ્યાલમાં આવ્યા વગર નો તો અરીસા જેવું છે, અમે ચીજો એવું પ્રતિબિંબ પડે જ. એટલે ન જણાય એવું કઈ નથી, જણાય એને ગૌણ કરવું સમજીને પોતાના હિત માટે એ પદ્ધતિ બરાબર છે, એ નીતિ છે, એ કામ કરવાની નીતિ છે કે બીજાના દોષને ગૌણ કરવા. પણ જો રાગને લઈને એને દોષ દેખાય નહીં તો એને એના દોષનો પક્ષ થયા વગર એ વ્યક્તિગત પક્ષમાં આવી જાય. અપરાધ તો પોતાનો છે, રાગ કર્યો દોષિત જીવ નો રાગ કરવાની શું જરૂર હતી? દોષ પ્રત્યે રાગ શું કરવા કરવો?
એટલે આ તો ઘરના વ્યક્તિઓ જે લાઈનમાં ન હોય તે પ્રત્યે તો હજી સમજાય,
આપણે શું કરીએ છીએ, અભિપ્રાય કરીએ છીએ. મીતાબેન તો આવા, ખરાના ભાઈ તો આવા, અરવિંદ ભાઈ તો આવા, શૈલેષભાઈ નિલેશભાઈ તો આવા, બધા આપણે આંખ મૂકતા હોય છે. શું કરીએ છીએ, આપણે આંખ મૂકવાને લાયક છે કે કેમ એ પાછો વિચારે ન હોય આપણને, કે ભાઈ આ આપણી ભૂમિકા નથી, આ આપણું કામ નથી. પણ છતાંય તે આપણે બેઠા બેઠા બધાને માર્ક નીચા કરીએ, આના 49, આના 51, આના 38, આના 75. નહીં, ગુણ રાગ થી મૂકે, રાગ ના પ્રકાર માં કરે. મને મને આના પ્રત્યે બહુ રાગ, એનો એનો જો તમને દોષ ન દેખાય તો તમારી દોષ દ્રષ્ટિ તીવ્ર હશે. સર્વગુણ સંપન્ન નથી તો એનામાં કયા પ્રકાર નો દોષ છે એનો ખ્યાલ તો હોવો જોઈએ, અને મુખ્ય તમે ન કરો તો એનો ખ્યાલ હોવો જોઈએ.
ભાઈ
ખ્યાલ હોવો જરૂરી છે, કઈ દ્રષ્ટિ ખ્યાલ હોવો જરૂરી છે
એ દ્રષ્ટિ એ કે પોતે ખોટો પક્ષ નો કરી દેશે, ખોટો પક્ષ નો કરી દેશે. દાખલા તરીકે અન્નમાં ગુસ્સાની પ્રકૃતિ છે, આપણે દાખલો લઈ જઈએ. હવે જો રાગ હોય તો ગુસ્સો કરે તો આપણે વ્યાજબી જ માનીએ, બરાબર નથી. એમ જ થાય ને, અહીંયા તો એમ જ કરવું જોઈએ ને, એમ કરી દે.
એવી દ્રષ્ટિમાં તો પોતે નો ચુકાય જાય, એવી દ્રષ્ટિઓમાં તો પોતે પોતાનું નો ચુકાય
જાય. એ તો વાંચા વાત ચાલે છે કે એમ દ્રષ્ટિ કરવા જતા પોતે પોતાનું ચૂકે છે, પોતે પોતાનું ચૂકે છે. એટલે એવી રીતે મૂળ પ્રશ્ન ત્યાંથી ઉઠ્યો છે આ, કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી પર્યાપ્ત માત્રામાં, કે આવા કોઈ આવા ને આવા કોઈ પૂર્વગ્રહમાં જીવ ફસાયેલો હોય છે, જેની સાથે રાગમાં કોઈની સાથે જ દ્વેષ. હા,
ગુણ
દ્રષ્ટિએ માર્ક મૂકો, એનું અનુમોદન આપો, પણ મધ્યસ્થ કર્યો કે એ ગુણ વિરુદ્ધ એનો પરિણામ થાય ત્યારે પણ તમારો ખ્યાલ રહેવો જોઈએ. માર્ગ પછી સૂક્ષ્મ થતો જાય છે. આવી રીતે મધ્યસ્થતાનો અભાવ થઈ જાય છે, એટલે જ્ઞાન ના અમુક જે દોષો ને વિપર્યાસો ચાલુ રહીએ એ પુરુષાર્થ ને રોકે છે. કેમ કે પુરુષાર્થ નું કારણ પણ જ્ઞાન જ છે, અને પુરુષાર્થ ના અભાવ નું કારણ પણ જ્ઞાન ના દોષ છે અથવા જ્ઞાન ના વિપર્યાસો છે. એમ જુદી જુદી વ્યક્તિઓ માટે થોડા આગળ વધ્યા પછી પુરુષાર્થ નહીં વધવામાં, નહીં આગળ વધવામાં ભિન્ન ભિન્ન પ્રકારના કારણો છે. એનું એનાલિસિસ પોતે પોતાના પરિણામ ખોલીને કરી નાખવું જોઈએ, પૃથક્કરણ કરી પોતાના પરિણામને ચોપડી ખુલ્લી કરી અને પછી એનું સોલ્યુશન ગોતી લેવું જોઈએ, એનું સમાધાન મેળવવું જોઈએ, તો પુરુષાર્થ ઉપડે. નહીતર થોડો પુરુષાર્થ કરીને એટકો પાછો, એટકો જ વળી પાછો પાછો આવશે.
જે પુરુષાર્થ નિષ્ફળ જાય, પુરુષાર્થ કેમ થતો?
એવું બને છે ખરું, થોડો પુરસાદ ચાલે ને પછી આગળ ન ચાલે, એવું પણ બને. નીચે જવાનું શરૂ થઈ જાય, ત્યાંથી અમુક ટાઈમ ત્યાં ત્યાં એ ભૂમિકા મારીએ, પછી જો આગળ ન વધે અને લાંબો સમય જાય તો પછી ડિટોરિએશન ચાલુ થાય. જેમ રોગ જૂનો થાય તો રોગીની પરિસ્થિતિ ડિટોરિએટ થાય છે કે નહીં, થાય છે કે નથી થતું? કે ભાઈ એક દી તાવ આવે અને દસ દી તાવ આવે તો અશક્તિ વધે છે કે નથી વધતી? તો અશક્તિને કારણે પાછો રોગ જોર કરે કે ન કરે? આના જેવું છે આ બધું. આ તો નાનીઓ તો ઘણા અનુભવ પછી આ બધું લીખ્યું હોય છે, ચલો લીખ્યું એ થોડામાં ઘણા અનુભવ હોય છે પાછળ, અને ઘણા મુક્ષુઓનો પરિચય થાય છે. પોતાને પણ ભૂતકાળનો ખ્યાલ હોય છે, બીજા મુમુક્ષુઓ પણ પરિચયમાં આવતા હોય છે, એના ઉપરથી આ બધી વાતો તૈયાર થાય છે. એનો પણ દરેક વ્યક્તિ માટેનો જુદો જુદો પિરિયડ છે. કોઈના માટે જે પીરિયડ ટૂંકો બને એ બીજાના માટે લાંબો પણ ગણે, એમાં એનું પણ કોઈ ફિક્સ ધોરણ નથી. હું દરેકની યોગ્યતા પ્રમાણે એનો પીરિયડ છે, કોઈ એક ચોક્કસ એનું સ્ટાન્ડર્ડ નથી. પણ પોતાના માટે જો પોતાએ વિચારવું હોય તો પોતાએ વિચારવાનું કે મને આ લાઈનમાં દાખલ થયા કેટલો ટાઈમ છે, હું કેટલો આગળ વધ્યો, અને હવે જ્યારે ક્રમ ચોખ્ખો થયો છે ત્યારે ક્રમ ચોખ્ખો ન થયો હોય તો ખબર ન પડે બરાબર, તો હું કે આ ક્રમમાં કઈ ભૂમિકામાં છું ને કેમ આગળ નથી વધતો, તો વધારી રહ્યું છે એ કાંઈ અચાનક નહીં રહ્યું છે. એટલે પોતાનું સેલ્ફ ઇન્સ્પેક્શન કરે તો બધી ખબર પડે છે, ન ખબર પડે એવું બની જાય. બીજાના પરિણામ હોય તો ખબર ન પડે, પોતાના પરિણામની કેમ ખબર ન પડે. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંત વાર અટકો છે, જુદી 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 પ્રકારની ક્ષતિઓને કારણે અનંત વાર અટકો છે. મૂળ શું છે, બીજભૂત ભૂલ થઈ પછી તો આગળ વધવાનો ચાન્સ છે. બીજભૂત ભૂલ ન થાય અને વળગી રહીએ તો બચવાનો પરિસ્થિતિ ઉભી રહી છે, નહીતર બચવાનો ચાન્સ. બીજભૂત ભૂલ એટલે શું છે, કોઈ રીતે સત્સંગ ન છોડાય, નાનીને ન છોડાય અને સત્સંગને ન છોડાય. આ વાત પકડી રાખવાનું છે. મુમુક્ષુ માટે સત્સંગજીનું કોઈ સાધન જ નથી. પછી ગ્રંથ, પછી ટેપ, પેલો સત્સંગ મળતો હોય ત્યાં સત્સંગ કરવાનો અને સત્સંગમાં પૂરી ચર્ચા કરવાની પોતાના દોષને આબરૂ નહીં કરવા, નહીં કરવાની ખુલ્લી ચોપડી કરી. મારા આ પરિણામ થાય છે, મારે કોઈ પણ ભોગે મટાડવા, કોઈ પણ કિંમત આપવી પડે, હું છૂટવા તૈયાર. મારે આ દોષ મટાડવા, એટલી દરકાર પ્રયોજન નહીં હોય તો સડસડાટ આગળ વધે. મિત્ર અટકો 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 નીકળ્યો, અટકો અટકો નીકળ્યો. આ જે અનંત વાર થયું છે એનું જ પુનરાવર્તન થાય. પુણ્યોદય આ દેહ પામ્યો, પુણ્યના ઉદય છે મનુષ્ય દેહ પામ્યો. આ દેહ પામ્યો એટલે મનુષ્ય દેહ પામ્યો, આ દશા પામ્યો, અહીં સુધી આવ્યો હતો. દેહ મળ્યો મનુષ્યને, જૈન ધર્મ મળ્યો અને આટલી સાધન સગવડ બધી વ્યવસ્થા મળી, સત્સંગ મળ્યો, આવા સત્પુરુષ મળ્યા હતા. તો આ તો પુસ્તક ક્યારે લખાણું હતું, ગુરુદેવ બિરાજમાન હતા. પહેલો પહેલું 2033 સાલમાં, 19 વર્ષ થયા, 52 સાલ ચાલે છે, 19 વર્ષ પહેલા આ પુસ્તક પહેલું પ્રકાશન થયું. અને બોલેલા તો બેન શ્રી પહેલા ના વર્ષોમાં લખી લીધેલું, પછી પુસ્તક આકારે આવ્યું છે. તો બોલેલા તો પોતાને સત્સંગ આપતા બહેનો ને બહેનોમાં, ત્યારે બોલેલા રાત્રે, હા, ત્યારે જે લખી લીધેલું ગુરુદેવ બિરાજમાન હતું. આવા સત્પુરુષ મળે, આવા એટલે શું છે કે સત્પુરુષમાં પણ કોઈ વિશેષ પ્રજ્ઞાવાન પુરુષ, કોઈ યુગ પુરુષ, એવા પુરુષ કોકોક વાર મળે. બાકી જ્ઞાની થાય જે પોતાનું પરિણામ હાયલા જાય, જુઓ કે એટલો પુણ્ય યોગ છે ને, આપણે કઈ તો વાત ગળે ઉતરશે નહીં, કામ વખત ત્યાં બગાડવો, આપણે આપણું કરી અને આગળ નીકળી જાવ ને, એવા આનંદતા થઈ ગયા. લોકોને જગતને ખબર ન પડી આ જ્ઞાની છું ને, આમ સીધા લઈ સુધી પહોંચી ગયા, એ કોઈને ખબર ન પડી, નુકસાન ન ખબર પડી એને ગયું છે. નાનીને કાંઈ નુકસાન જીવન છે ને, કાંઈ ખોવાનું છે ને, જગતને ખબર નથી પડતી એવું બને છે. પણ આવા પુરુષ મળે ત્યારે તો એ જેમ સુરજ છાબડે ઢાંકો ન રહ્યો એના જેવું છે. ગુરુદેવનો એટલો બધો પુણ્ય યોગ હતો અને આત્મજ્ઞાનની વાતો જે જમાનામાં હાવ સંપ્રદાયોમાં ખલાસ થઈ ગઈ હતી એ મોટા જુવાળની જેમ ઊભી થઈ લોકો આત્મજ્ઞાનની ચર્ચાઓ કરવા માંડ્યા. શું વાત બધી મારા હોય કોઈનું ધ્યાન એને ગોતતો હોય તો એનું ધ્યાન તરત ખેંચાય, કેમ કે સુગાનીજી છે. સુગાનીજીને ક્યાંય સંતોષ નહોતો થતો, શાસ્ત્રો તો દિગંબર હતા એટલે શાસ્ત્રો વાંચી લીધા હતા, પૂજા ભક્તિ કરી ચૂક્યા હતા, યોગના સાધનો ને આસનો ને ધ્યાનના પ્રકારને બધું કરી ચૂક્યા હતા, ક્યાંય આત્મશાંતિ નહોતો મળતો. આત્મધર્મ આત્મા આવ્યું તરત ધ્યાન કેમ ગયું? પહેલું આત્મધર્મ આવ્યું એમને એમનું ધ્યાન ગયું, એનું કારણ શું? તે પાણીને ગોતતા હતા અને ઠંડી હવા આવી, જલાશય હોવું જોઈએ. આ બાજુથી કેમ ઠંડી હવા આવી? તારે કોઈ ગરમ હવા આવતી હતી અત્યારે અહીંયાથી ઠંડી હવા કેમ આવે? આ બાજુ ક્યાંક પાણીનો ઉપાદાન જોરદાર ન હોય તો મળ્યું ન મળ્યું થઈ જાય. તેને યોગ અયોગ વિષય કસાય સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ દશાપાયનો આવા સત્પુરુષ મળ્યા. હવે જો પુરુષને પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરશે? આ ભવે આટલી વ્યવસ્થા સરસ થઈ ગઈ કે સંસારથી પાર ઉતરવું હોય તો સિદ્ધપુરનું રિઝર્વેશન થાય છે. અહીંયા રિઝર્વેશન ટિકિટ 1 રૂપિયામાં મળે. અમારે ત્યાં ગુજરાતમાં બસ એવું છે, રિઝર્વેશન ટિકિટ 1 રૂપિયામાં મળે. પછી બસમાં બેસો ત્યારે બાકીના પૈસા નહીં દેવાના, તમારે જેવું જગ્યાએ જવું હોય 1 રૂપિયે સીટ રિઝર્વ તમારે થઈ જાય. તેમાં ઓછા ચાર્જમાં રિઝર્વેશન થાય છે સીટ પરનું. રિઝર્વેશન તો કરાવી લેવું જોઈએ. પછી આપણે શું વધારે ચૂકવીએ સીટીઓ? આમાં તો ફક્ત પડખું ફેરવવાનું છે, જીવને પડખું ફેરવવાનું છે, બીજું શું કામ છે આમાં? જે સંસાર બાજુ પડખું ફરીને હૂતો છે ઊંટું પડખું ફેરવવાનું છે, કે ડાબા પડખે હૂતો છું કે જમણા પડખે હું
એમ રીતે હો જાય.
આમાં એવું છે કે તું કુટુંબ પરિવાર ને તારા જે હૃદયમાં ઘૂંચવાનો છું પણ તું ફરી લે એને પીઠ દઈ દે એક વાર, જે થાય મારે કઈ નહીં, મારે બધા પારકા આવે.
હજી સહેલી વાત છે
આકરું તો છે, જગતમાં મૂકવું આકરું તો છે. કેમ કે ઝેર પીધા છે, જાણે જાણીને ઝેર ઘણા પીધા છે. ઘરે દીકરાને ત્યાં દીકરો કે દીકરી આવે અને એના આ પગણી હોય વહુને, ચાર છે એનો હરખ શરૂ થઈ જાય એટલે ઝેર પીવાનું શરૂ થઈ જાય. લેવા આપણા ઘરે હવે પાણું ગંદા છે. પછી જન્મ થાય, વાહ કેવો છે ને કેવો નહીં, ગમે એવો હોય ને તો એને એવો ભાલો લાગે, વાત મૂકી દો સીધી ભાઈ ને સીધકા વાલા એના જેવું છે. ત્યારથી ઝેર પીવાનું શરૂ થાય. પછી એમાંથી થોડો મોટો છે કે બેહતો શીખો ને બોલતા શીખો ને ખાતો શીખો ને આમ કરતા શીખો ને આમ રોજે રોજ રોજ ઘૂંટડા ભરી દે ઝેર પીવા. પછી આપણે એમ કહીએ એને પારકો કરો, આકરું ન લાગે શું થાય? આકરું જ લાગે ને
તો સહેલું કેવી રીતે
એને પારકો પારકા તરીકે જોવો, ગણવો નહીં મનમાં, પારકા તરીકે એને જોવો. એટલે એમ કે તને બહુ એમ કે મમત્વ હશે તો આ બધા ભાવ મળશે. ચાર પગે તિર્યંશ, પછી તિર્યંશ માં 6 પગવાળા 8 પગવાળા અને કામ ખજૂરા છે એ હો 200 પગવાળા. બહુ સંબંધો વધારે ને માણસ, મોટું કુટુંબ ભાઈ ફળ કુટુંબ હતું એટલા સગા એટલા ભાઈઓ એટલા બહેનો હે હું અમારા કુટુંબ ની ખાનદાન વડલો અમારા દાદા નો વડલો આ ઘૂંટડા ભરી ભરી જયારે પીવે હું કાન ખજૂરો થઈશ કે શું થઈશ એવી વાત છે બહુ કપડા ગમે નિર્વસ્ત્ર ફરે છે આ દશા આવશે પછી બધા જોઈએ રેવા દે આ કલર ને આ ડિઝાઇન આ ફલાણો રૂમ બધા જુદા જુદા જોઈએ બેડરૂમ જુદો જોઈએ સ્ટડી રૂમ જુદો જોઈએ પૂજાનો રૂમ જુદો જોઈએ ડ્રોઈંગ રૂમ જુદો જોઈએ મળવાનું આવે તો પછી મીટિંગ રૂમ થોડો જુદો રાખવાનો બધાની સાથે વાત કરવામાં પ્રાઇવેસી રાખવી પડે અમારે તો બધા કોમન બોડીમાં કોમન બોડી એટલે આપણે સામાન્ય શરીર કે છે ને પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ સાધારણ વનસ્પતિમાં સાધારણ શરીર મળે વનસ્પતિમાં એક શરીરમાં જાજા જીવ કેમ ઓરડા જાજા જોતા હતા ને જેટલી જરૂરિયાત માગે પરદ્રવ્યની એટલું ભાગે માગે એટલું ભાગે અને ત્યાગે એટલું વાગે નાનીઓ ને રસ નથી રહેતો દેવલોક મળે ત્યાં હમું જોતા નથી અસંસ્કૃતોની દ્રષ્ટિ થઈ ગઈ છે ત્યાં હમું નથી જોતા એટલે કે છે કે આવી સરસ જોગવાઈ મળી તને પોતાનું આત્મકલ્યાણ કરવાની સંસારથી પાર કરવાની આવી સરસ જોગવાઈ મળી હવે જો આ ભવે પુરુષાર્થ નહીં કરતો તું કયા ભવે કરીશ એમ કે છે પછી કોઈ ભવમાં તું કરીશ એ વાત અમને પણ માનવામાં આવતી નથી અત્યારે પણ જો તારે ન કરવું હોય તો પછી તું કરીશ એ વાત અમને તો વિશ્વાસ નથી વાત પોતાને વિશ્વાસ હોય તો ઠગાઈ જાય બીજું કાંઈ નથી માટે હે જી પુરુષાર્થ કરતા ગુરુદેવ ને અમુક શબ્દો વાપરતા કેવો પુરુષાર્થ કરવો તો કરડો પુરુષાર્થ કરવો એમ કે અને કેવી રીતે કરવો કે કરડિયા કરડિયા એટલે હું પાછળ હાથ ધોઈને જેમ કોઈ પાછળ પડી જાય ને એમ પાછળ જ પડી જવાય બીજું કાંઈ નહીં હા પાછળ જ પડી જવાય બીજું કાંઈ જોવાનું નહીં હું બગડ્યું હું હજરું કાંઈ જોવાનું નહીં આ એક કામ કરો તો કામ થાય પિત્ર શક્તિ થોડી ને વહેંચાઈ જાય છે ઉદયમાં વહેંચાઈ જાય છે તેને જેવો ઉદય પિત્ર શક્તિ થોડી અને ઉદયની અંદર રસ લે પતી ગયું પછી એમ ત્યાં કાંઈ બાકી રહીએ નહીં હે જીવ પુરુષાર્થ કર આવી જોગવાઈ જો એ શબ્દ વાપરો થાય આવી જોગવાઈ અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા પુરુષ ફરી ફરીને હવે એ શું કરવા કીધું કે તને તક મળી ત્યારે ત્યારે એની ઉપેક્ષા કરી શું કર્યું એ તકનો તારે જે લાભ ઉઠાવી લેવો જોઈએ એના બદલે ઉદયના બીજા બીજા કામ આડે તે ઉપેક્ષા કરી દીધી તો કુદરતને ત્યાં એવો કાયદો છે કે જો તમને એ તક આપે અને જો તમે એ તકની ઉપેક્ષા કરો અવગણના કરો તો ફરીને તક નો આપે એ જલ્દી એ કાયદો છે ફરી ફરીને નહીં લાભ લેવો હોય તો નહીં જણે કે પછી એવો બહુ છેટો પડી જશે કેમ તો ઉપેક્ષા કરી એટલે પ્રારબ્ધ પણ એવું જ બંધાય પછી ફરીને જલ્દી ન મળે એવું જ પ્રારબ્ધ બંધાય આ વસ્તુ વ્યવસ્થા એટલે વર્તમાનમાં નુકસાન ભવિષ્ય પણ એવું છે લખો તો જેને ખરેખર તાપ લાગ્યો હોય આ સંસાર કેવળ દુઃખમય ને અસાતામય છે, અનેક જાતના પોતાની ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ ભજાજ કરતી હોય અને એનો અંતરદાહ અંદર ઉભો થઈ જાય. એટલે એમ થાય કે આ બધી ભાનગઢથી છૂટી ને મારો આત્મા પરમ શાંતિ મારી એવો કોઈ રસ્તો ગયો. તાપ લાગે તો તાપથી ખસે, ત્રસ જીવ છે ને, ત્રસ જીવ બે ઇન્દ્રિય પિયર ધનેડું તડકો આવે માથે એટલે છાંયડા બાજુ હાલવા માંડે, ત્રાસ પડે છે. એમ જેને ખરેખરો તાપ લાગ્યો હોય એ શું છે ને સંસારમાં તમે એટલી અનુકૂળતા હોય પણ અનુકૂળતા વાળાને પૂછી લ્યો શું દશા છે, રાતે ઊંઘ આવે ને, એટલી જાતના વિચારો આવે કે રાતે ઊંઘ આ બધા નજરે જોયેલા દાખલા મુંબઈમાં અમારે જાણીતા હતા ભાવનગરમાં, તો મારા પાર્ટનરના મિત્ર થતા હતા ભાગીદારના મિત્ર, આપણે ભાગીદારને અરે એને ત્યાં ઉતરવાનું છે. બાહ્ય પરિસ્થિતિ બધી એવી સરસ લાગે, મુંબઈમાં શિલ્પ મિલે પ્રેશન બજારમાં ઓફિસ ને કાલબાદેવી પ્રેશન બજાર છે ને ત્યાં એનું ઓફિસ સંસ્કૃતમાં રહીએ પૂરતી જગ્યા, હાલની દુકાને જવું હોય તો વાંધો નહીં, છતાં ગાડી હરવા ફરવા માટે રાખેલી એ જમાનામાં હશે પણ વાત કરું પછી હત્યા વિશે ફરી વળા પહેલાં ઘરે બૈરાવ અનુકૂળ હેમાન હેમાન આવે ખૂબ આગતા સ્વાગતા કરે પોતાની સજ્જનતા ઘણી ઉદાર બહુ, હું ત્યાં ભાવનગર આવે તો 5,000 રૂપિયા ગરીબ ગુરબાને આપતા જાય વાપરતા જાય વિદ્યાર્થીઓને, સગા સંબંધી ગરીબ હોય નાત જાતના ગરીબ હોય ઘઉંની ગુણ મોકલી દે, કોઈને રૂપિયા મોકલી દે, કોઈને પુસ્તકો મોકલી દે, કોઈ વાંધો ન હોય ઘરમાં દીકરો અગાઉ કોઈ વાંધો ન, છોકરો એવો સંસ્કારે બાપ કરતા હવાયું વિવેક કરે બધા એને ઘરે આવે એને સેવા કરવા માંડી જાય, જમાય દીકરી પણ એવા અનુકૂળ કે એને ત્યાં બધા એના ક્યાં રાખેલા બધાને બધા લાઈને ચડાવી દીધા. આમ જુઓ તો એમ લાગે કે આ માણસ ને દેશમાં રહીએ છે ને એ વખતે રહીએ છીએ, મુંબઈની દોડાદોડી નથી, હડાહડી નથી, કાપડનો ધંધો શાંતિનો વ્હાઈટ કોલરનો ધંધો, બીજું કોઈ તાળ તડકો બહુ ખાવાનો નથી અને આરામથી રહીએ છીએ. એને બેડરૂમમાં બેઠા હતા નોવેલ પડેલી, હું તો હાઈ ખાસ ઉપર નહીં હતી, નોવેલ કેમ વાંચતા છે આ ઉંમરે, નામ હતું મણિભાઈ, કેમ મણિભાઈ આ તમે વાંચો છો આવું, હા મને રાત્રે વાંચ્યા વગર ઊંઘ ન આવે, રાત્રે પથારીમાં જાઓ એટલે વાંચવાનું શરૂ કરી દઉં છું, પણ જો પુસ્તક વાંચવાનો જોઉં તો એવો વિચારે ચડી જાઉં, એવો વિચારે ચડી જાઉં કે આખી રાત ઊંઘ ન આવે, આખી રાત ઊંઘ ન આવે પેટ ડિસ્ટર્બ થઈ જાય, બીજે દિવસે કીધે કીધો થઈ જાય તબિયત ઉપર અસર થાય, વાંચતા વાંચતા બાર હાડા બારે ગમે તારે ક્યારે ઊંઘાવે ખબર ન પડે, બાજુ હું આ મારા બધી રીતે સુખી છે રાતે કેમ ઊંઘી આવશે, અને એવા હું વિચારે ચડી જાય કોઈ પ્રોબ્લેમ હોય ને સમસ્યા હોય તો માણસ, પણ ગમે એવો સંપન્ન માણસ હોય તો અનિત્યતાનો ભય એને સતાવ્યા વગર જીએ હોય. આજ તો મને કાંઈ વાંધો નથી પણ કાલનું હું થશે, આ સવાલ દરેકને ઊભો જ રહીએ, કેમ કે નજર સામે જુઓ કે આજ આ ગયો આજ આ ગયો આજ આની પડતી થઈ ગઈ આજ આ ગરીબ થઈ ગયો આજ આ ફરના રોગિષ્ઠ થઈ ગયો આ મરી ગયો આનું આમ છે, નજર સામે રોજ પ્રસંગો જોવા મળતા હોય અને પોતાને કઈ કોઈ ગેરંટી તો આપી નથી, એટલે અનિત્યતાનો ભય કાળજું કરે અંદર દાહ ચાલુ રહે. કઈક થશે કઈક થશે ક્યાં ચાલુ જ રહેશે. નિશંકતા શેના ઉપર કરો? નિશંકતાનો કોઈ આધાર તો છે નહીં. આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ સંયોગની પડી છે. વધારે દુઃખ લાગે એને, જાજી અનુકૂળતા હોય એને અનુકૂળતાઓ બધી ખસી જશે તો ઓછી થઈ જશે તો વધારે ભય થાય, વધારે દુઃખ થાય. એટલે મોટી શ્રીમંતા કોઈ દી ઈચ્છવા જેવું નથી. વધારે તીવ્ર પરિગ્ર દુર્ગતિનું જ કારણ છે. એના કરતા સામાન્ય પરિસ્થિતિ બહુ સારી, મધ્યમ પરિસ્થિતિ. પરિણામ મધ્યસ્થ થઈને કામ કરે, વિચાર શક્તિ ખુલ્લી રહી છે. આ તો વિચાર શક્તિ મૂંડાઈ જાય.
કોઈને કર્મ ને આધીન હોય કદાચ
તો પણ વિવેક કરે તો વાંધો, પોતે લગવાડ ના રાખે તો કઈ વાંધો નથી. વાંધો બધો અહીંથી છે, સામી ચીજ નો કોઈ દોષ નથી, એ તો પ્રારબ્ધ પ્રમાણે છે.
સંતા એટલે બાહ્ય પરિસ્થિતિ નથી.
કોણ હે?
સંતા એટલે બાહ્ય પરિસ્થિતિ નહીં, પોતાના વિભાવ ભાવ.
પોતાના વિભાવ ભાવ છે એનું પોતાને દુઃખ લાગવું જોઈએ. બીજું શું છે કે પરિસ્થિતિ તો પ્રારબ્ધ અનુસાર જ રહેવાની છે, એના માટે બીજો વિકલ્પ કરવો જ નકામો છે. એ તો પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે એક એક સેકન્ડ એ પ્રમાણે બધું જે બનવાનું તો બનવાનું. હું એનાથી ભિન્ન છું તો મારે હું લેવા દેવા, મારે લેવા દેવા. હું જીવ છું, એ બધા જીવ છું. કલ્પના કરીને દુઃખી થાવ છું, બીજું કાંઈ મારા પણ આની કલ્પના કરીને દુઃખી થાવ છું. બાકી કાંઈ લેવા દેવા, ઘડીકમાં બી જવું પડે. ક્યાં ઘડીકમાં એ વ્યાજ આવીને, ક્યાં ઘડીકમાં આપણે વ્યાજ એ ઠેકાણું છે. અક્કડ કરીને દુઃખી થવા સિવાય બીજું શું થવાનું? કંઈ થવાનું. ખરેખરો તાપ લાગ્યો એમ લીધું હું, તાપ લાગ્યો એમ નહીં, ખરેખરો અંદરથી લાગ્યો હતો. કંટાળો આવતો હોય હવે મારા આત્મ શાંતિ જોઈએ, મારા આત્માને હવે શાંતિ જોઈશે. અને જે 40-50 વટાવી ગયા એને હવે અનિશ્ચિત બહુ થોડો સમય હોય છે, એ અનિશ્ચિત હોય છે. એને તો સાપ કાંચળી ઉતારી હોય તે મૂકી દેવું જોઈએ. સાપ કાંચળી કેવી રીતે ઉતારે ખબર ને? એ કાંટો હોય ને, કાંટો ત્યાં ટાકણી ભરાવે, ભરાવી દે, સડસડા જ ભાગી જાય. બાકી કાંચડી એક હારે ઉતરી જાય. 10-20 હાથનો લાંબો સાપ હોય તો એક સેકન્ડમાં ઉતરી જાય આખી કાંચડી, કેમ કે એમાં ઓલું ભરાઈ ગયું, પોતે હરી નીકળી જાય. એકદમ ખંખેરી નાખ્યું, ગમે એ પરિસ્થિતિમાં ખંખેરી નાખ્યું. મારે કઈ લેવા દેવા, આમ તો આંખ વિચારશે તો લેવા દેવા રહેવાની નથી, તો પછી આંખ ઉઘાડી રાખીને લેવા દેવા ન રાખે તો વધારે સુખી થઈ જાય. સીધી વાત છે. બાકીનું જે જેના પરિવારમાં પ્રારંભમાં જેના પરિવારમાં જેના પ્રારંભમાં હોય એ જાણે ને એનું કામ જાણે. આપણે શું? સીધી વાત છે. પેલા ને એક જમાનામાં એમ કહેવાતું, ધોળા વાળા આવ્યા એટલે નોટિસ આવી, ધોળા વાળા આવ્યા એટલે હું નોટિસ આવી ગઈ. હવે ટાઈમ ફેર્યો છે અને ચેતવણી મૂકો મૂકો. વધારે સારું પંદર વર્ષે ચેતી ગયા, પંદર વર્ષે ચેતી ગયા. કરાચી ની અંદર એવી વસ્તી, અત્યારે તો પાકિસ્તાન થઈ ગયું પણ તે દી એવું જ બધું હતું, ત્યાં સત્સંગ મળે નહીં, ક્યાંય દેશ સિવાય સત્સંગ નહીં મળે, એ ખ્યાલ આવ્યો નાનપણમાં દેશમાં રહેલા એટલે છોડી દીધું. કરાચી લગ્ન થયા હતા તો છોડી દીધું, લગ્ન કરાચીમાં થયા અને એમને રહેવા માટે કરાચી જ મોકલી દીધા હતા. ઘરે માં હતી, નાનપણમાંથી ગુજરી ગયેલા અમે માતાજી પાસે, ઘરે કોઈ હતું નહીં, મોટા બહેનો બધા ભણાવેલા બેન ને ત્યાં મોકલી દીધા ને ત્યાં ને ત્યાં સપટ થઈ લગ્ન થઈ ગયું, પંદર વર્ષો મૂકી દીધું. મારે સત્સંગ જોઈએ, આ સંસાર ન જોઈએ, સત્સંગ જોઈએ. વિવેક પૂછજો, પંદરમા વર્ષે વિવેક આવ્યો કે મારે સત્સંગ જોઈએ, અને સત્પુરુષ મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નહોતી, નાની પુરુષ મળશે કે નહીં, પણ અહીંયા કોઈ નથી દેખાતું ને હોય તો ત્યાં હોય, માટે મારે ત્યાં રહેવું જોઈએ, આટલો વિવેક. અને સાહસ કરીને ઘરેથી ભાગ્યા, કેમ કે કોઈ રજા આપે એવું હતું નહીં, હા પાડે એવું હતું નહીં, સીધી રીતે કોઈ હા પાડે એવું હતું જ નહીં, અને પ્રકૃતિના નરમ હતા, દબાઈ જાય, પ્રકૃતિના નરમ હતા એટલે દબાઈને રહેવું પડે, તો જોર કરે કે ભાઈ નહીં મારે નહીં ચાલે, હું આમ નહીં રહું, ના ફલાન ફૂલું, કે જે બાજુ ઉતરી હતી નહીં કોઈ નહીં, આવે રસ્તો જ પકડી લીધો, ગાડી પકડી લીધો. પંદર વર્ષે હું તો ક્યાં ધોળા આવ્યા હતા, એટલે તો આ આટલા ઉંમરે વાળા વાળ કાળા હતા, 75 વર્ષે વાળ કાળા હતા. પંદર વર્ષે વિવેક આવી ગયો, જયારે જાગે ત્યારે પોતાનું આત્મહિત માટે જાગવાની વાત છે, એમાં મોડું શું કરવું, નફો મોડો ગયો એમ કોઈ વેપારી વિચારે, આ તો નફાની વાત છે, બાંધો ચોર ને બાંધો નફો ઘર ભેગો કરો, એમ જેને ખરેખરો તાપ લાગ્યો હોય, જે સંસારથી કંટાળેલો હોય તેના માટે આ વાત છે, બીજાને માટે આ વાત નથી. એ કૃપાલદેવે પત્રમાં લખે છે, તાપ અને કોપન કહેવાય, જેને સ્પષ્ટ પ્રીતિથી સંસાર રૂચતો હોય એને આ માર્ગે ચડવાની આશા રાખવી જોઈએ. જ્ઞાની પુરુષ ના દર્શન પણ કર્યા નથી, બે વાત લખી, 400 વિભાવ થી કંટાળે અને સંસાર નો ત્રાસ લાગે, પોતાના વિભાવ પરિણામો થી કંટાળે અને સંસાર નો ત્રાસ લાગે, બોજો લાગે, જે કામ કરવા પડે કોઈ પરિસ્થિતિ અનુસાર અનિવાર્યપણે તો પણ બોજો લાગે, તો માર્ગ મળ્યા વિના રહે જ નહીં, એ ગેરંટેડ વાત છે, પણ એને માર્ગ જરૂર મળે, નહીતર માર્ગ મળે એવું નથી, આટલી સરસ નથી. પછી અઘરી લાગે, કઠણ લાગે, જે લાગે
લાગે,
દરેક ને તો પોતાના ઉપર જ લેવાની વાત છે, જાજા બેઠા હોય ત્યારે દરેક ને પોતાના ઉપર સમૂહગત વાત તો સમૂહગત રીતે
થાય,
છે એકલા બેઠા હોય ત્યારે એમ વાત થાય, વ્યક્તિગત બેઠા હોય સમૂહ બેઠા હોય,
વ્યક્તિગત કહો છો તોય ક્યાં લાગે છે, તોય લાગતો એટલા બધા વ્યક્તિગત આપો છો.
વ્યક્તિગત તો આપણે ઘણો ચાલે છે, તો એ બધા કઈ સાંભળે જેવું કઈ નથી, માથે લે એવું કઈ નથી, કાઢી પણ નાખે અને માથે લે તો જરૂર ફાયદો થાય છે, એમાં કઈ સવાલ ફાયદો ન થાય માર્ગ મળે જ લ્યો ને, આ તો જો શબ્દ ભાઈ
મળે જ,
તો માર્ગ મીના મીના રહે જ નહીં ને, એવી વાત છે. વ્યક્તિગત રીતે કહીએ છીએ, વ્યક્તિગત રીતે
ઘણું કહે છે, લાગતું નથી કે છે તો બધું, પણ લાગતું નથી, સાંભળતો નથી,
માનતો નથી.
પણ જેને પોતાને પોતાનું કામ કરવું છે એને એવો એક નિશ્ચય કરીને બેસવું જોઈએ કે મને લાગવું પડે એ વાત મારે મારા માટે ઉપાડી લેવી છે ને મને કે છે એમ સમજીને તે આપણે તૈયારી કરવી છે. કોણ ના પડે નાની
પુરુષ
પડી જાય, બધાને કેવી રીતે ફટકારીએ છીએ કે આવડા પડી જાય રોવે, એટલું બધું કહીએ કહીએ તારે.
આ બધી વાતો ગુપ્ત ન રાખવાની,
કહીએ
તો અમને શું છે, પરિચય જાજો કરે છે તો કહેવાનો પ્રસંગ પણ જાજો આવે છે, ઓછો પરિચય અને કહેવાનો પ્રસંગ ઓછો આવે
છે. સલ્ય અંદર જે રહી ગયું લોનાવાલા ને સલ્યમાં
ચોખ્ખે ચોખ્ખું કહેવાનું, ગડબડ નહીં ચાલે, આકરું લાગે તો ભલે લાગે, નહીં ચાલે એવું. એ લોકોને એમ કહું, હું નહીં ચલાવું એમ કહું, આઈ વોન્ટ ટોલરેટ, આમ કહું હું નહીં ચલાવું, પિસ્તોલ દેખાડો એમ કહો હું નહીં ચલાવું, આ એવું હું જરાય દરકાર ન કરું, ભલે એક વાર જોવું હોય તો બી જાય છે, દરકાર ન કરો, આંખ કાઢીને કહી દો, પણ રોવે તો દયા ન ખાવ,
બિલકુલ નથી.
બધા પ્રસંગો પણ મળ્યા છે. કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ, કારણ આપે તો કાર્ય પ્રગટ થાય જ. જેને જેની રુચિ ને રસ હોય ત્યાં સમય રંચાયેલો જાય છે, જેને જ્યાં રુચિ ને રસ હોય સમયની ખબર ન પડે, રુચિ અન્ય ઈવિરિય. નાયકના ઘૂંટણમાં નિરંતર રહે, આત્માની જો રુચિ હોય તો આત્માના ઘૂંટણમાં નિરંતર રહે, દિવસ રાત એની પાછળ પડે તો વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે, વસ્તુ પ્રાપ્ત થાય એવું ગેરંટેડ વાત કરે છે, પોતાના અનુભવથી ગેરંટેડ વાત કરે, થશે કે નહીં થાય તમારા ભાગ્યમાં હશે થશે એવું કાંઈ નહીં, આમ કરો તો આમ થાય, સીધી વાત છે. Thank you.